કર્મતંત્રની છે, કર્મતંત્ર કે પુતુગલ દ્રવ્યની નથી. જીવ પોતે ભૂલ કરે છે. બનારસીદાસજી કહે છે કે ભૂલ કરીએ છીએ આપણે અને કહીએ છીએ કે આ કર્મ અમને હેરાન કરે છે. ઘણા કહે છે કે સાહેબ અમારે કંદમૂળ ખાવું નહોતું, પરંતુ એવું કારણ આવ્યું કે અમારે ખાવું પડ્યું. અરે તારા મોઢામાં તો તે નાખ્યુંને, બજારમાંથી હું લઈ આવ્યો. આ થઈ પ્રેરણા. આત્મા પ્રેરણા આપે છે. જો પ્રેરણા ના આપે તો કોણ ગ્રહણ રહે? તો કર્મ. તો કર્મને કોણ ગ્રહણ કરે? જૈન દર્શનનો પાયાનો સિદ્ધાંત છે કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો શરૂઆત તમારાથી કરવી પડશે. બહારમાં નહીં, ગૂંચવાળો તે ઉભો કર્યો છે અને પછી ઠાઠા ઠયા કરે છે, કર્મને દોષ આપે છે. જમાનો એવો આવ્યો છે, સમાજ કેવો છે, લોકો કેવા છે, ઘરવાળા કેવા ભેગા થયા છે. અરે તું તારો દોષ જો, તારી હાલત, તારા ભાવો કેવા ઉઠે છે તે તું જો. પહેલા વાત, પહેલી વાત, હોય ન ચેતન પ્રેરણા કોણ રહે તો કર્મ. અંબાલાલભાઈએ લખ્યું છે કે ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય તો એ રાગદ્વેષ કરતો ન હોય, કસાય કરતો ન હોય, વૃત્તિઓ ઉઠતી ન હોય, વાસના ઉઠતી ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? કારમણ વર્ગના દલિકોને કોણ ગ્રહણ કરે? એ તો પડ્યા છે.
જે કર્મ તરીકે કામમાં આવે છે તેવા પરમાણુઓને કારમણ વર્ગના કહે છે. આપણા શરીર તરીકે જે કામમાં આવે છે તેને કહેવાય છે ઔદારિક વર્ગના. ભાષા તરીકે જે કામમાં આવે છે તેને કહેવાય છે ભાષા વર્ગના. બધી ક્વોલિટી જુદી જુદી છે. આખો કોઠાર હોય તેમાં એક ઘઉંનો કોથળો, એક જારનો કોથળો, એક બાજરાનો, એક ચણાની દાળનો કોથળો હોય તેમાં જુદી જુદી જાતનું અનાજ છે. બજારમાં જાઓ તો કેરી નામ તો એક જ, પણ ક્વોલિટી જુદી જુદી છે. કંઈ સમજાય છે? હાઉસફૂસ, લંગડો, રત્નાગીરી, કેસર, તોતાપુરી, પરંતુ મૂળ તો કેરી. એમ પૂતગલ દ્રવ્ય એક, પરંતુ ક્વોલિટી જુદી જુદી. તેમ પૂતગલની વર્ગણાઓ જુદી જુદી, તે અલગ કામ અલગ અલગ કામમાં આવે. કર્મ તરીકે રત્નાના કામમાં ઔદારિક વર્ગણા ન ચાલે. કર્મ તરીકે રત્નામાં કારમણ વર્ગણા જ કામમાં આવે. કારમણ વર્ગણા છે તે કશું કરતી નથી, પણ જે ક્ષણે જે સમયે ચૈતન્યમાંથી પ્રેરણા ઉભી થશે તે પ્રેરણા પ્રમાણે કારમણ વર્ગણામાં પ્રક્રિયાની શરૂઆત થશે. કંઈ સમજાય છે? આમાં મોક્ષનું સૂત્ર સમજાવેલ છે.
યશો વિજયજી મહારાજે કહ્યું, આપી બાંધે આપી જોડે નિજમતી શક્તિ વિકાસી, ચેતન જો તું જ્ઞાન અભ્યાસી. એક સાંકડા મોઢાના ગળામાં બોર ભર્યા હોય, વાંદરો તેમાં હાથ નાખે અને મજબૂત મોટી મોટી બોરની ભરે, પછી હાથ બહાર કાઢી શકતો નથી. હવે બૂમ પાડે તો કોણ છોડાવવા જાય? એ વાંદરાને કહેવા જનાર કોઈ નથી, પરંતુ તમને કહેનાર કોઈ તો છે ને? તો અહીં એમ કહેવું છે કે તને કોણે પકડ્યો છે? કારમણ વર્ગણાએ તને પકડ્યો ના. કારમણ વર્ગણામાં કામ કર્મ તરીકે ટ્રાન્સફર થવાની પ્રક્રિયાનો પ્રારંભ એ પ્રેરણા દ્વેષ, એ પ્રેરણા આસક્તિ, ઈર્ષ્યા, હિંસા, ચોરી, દુરાચાર, એ બધું કરવું તે પ્રેરણા. અભ્યક્ષનું ભક્ષણ એ પ્રેરણા. તારી જો પ્રેરણા થાય તો કારમણ વર્ગણાનું કામ શરૂ થાય. તે વખતે કારમણ વર્ગણા મટી તે કર્મ બની જશે. જેમ ઘઉંના લોટમાંથી ભાખરી બને ત્યારે ઘઉંનો લોટ મટી તે ભાખરી તરીકે ટ્રાન્સફર પરિવર્તન થયું, તેમ આત્મા પ્રેરણા કરે એ પ્રેરણામાંથી કારમણ વર્ગણા કર્મ તરીકે બને અને કર્મ બન્યા પછી નિયમ પ્રમાણે ફળ આપે. જળ સ્વભાવ નહીં પ્રેરણા. બીજી સ્પષ્ટ વાત, જળ તત્વો કે પૂતગલ તત્વોમાં પ્રેરણા આપવાનો સ્વભાવ નથી. પહેલા વાત થઈ હતી ડબ્બામાં મોહનથાળ ભર્યો છે, પરંતુ મોહનથાળ તમને એમ નહીં કહે કે તમે મને ખાઓ. તમને જળ પદાર્થો સામે ચાલીને કહેશે નહીં, પરંતુ તમે મન કરી આવા જાઓ છો અને પછી કહો છો કે આ પૂજગલ દ્રવ્ય અમને હેરાન કરે છે.
મોક્ષનું સૂત્ર આમાં છે, તમે અહીં કંટ્રોલ કરી લો, પ્રેરણા આપવાનું બંધ કરો તો સાહેબ કોઈ સાધના કરવી નહીં પડે. જો પ્રેરણા નહીં આપો તો તમને કર્મો નહીં બંધાય. જળનો સ્વભાવ પ્રેરણા આપવાનો નથી. તમારામાં જળ કઈ ભાગ ભજવતું નથી જો વિચારી મર્મ. હે શિષ્ય, તું વિચાર કરી જો, જો ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? હું વિગતવાર સમજાવવાની કોશિશ કરું છું, એક એક વાત બે વખત સમજાવવાની કોશિશ કરું છું તો પ્રેરણા રૂપે ગ્રહણ કરવાનું કામ જળ તત્વ કરતું નથી. જળ તત્વમાં આ પ્રકારની ઘટના ઘટતી જ નથી. જો જળ તત્વ પ્રેરણા આપતું હોય તો ખુરશી પણ તમારા ઉપર ગુસ્સો કરે કે મારા ઉપર કેમ બેઠા, ઘડો પણ એમ બોલતો થઈ જાય કે મને ખુલ્લો કેમ રાખ્યો, ઢાંકી દો. આ ઉપરથી નક્કી થાય છે કે જળ પદાર્થો પ્રેરણા આપતા નથી, કે ક્રોધ પણ કરતા નથી, રાગ દ્વેષ પણ કરતા નથી અને કર્મને પણ ગ્રહણ કરતા નથી. કોઈને એવો અનુભવ થયો નથી કે પ્રેરણા આપતું હોય. એથી થાય છે કે આ પ્રેરણા આપે છે તેથી જ કર્મ છે બનશે. માટે અમે કહીએ છીએ આ કર્મનો અર્થ એ આપી એ તમારું કામ છે. પ્રેરણા આપીને મોટી ઉપાધિ તમે ઓરી લો છો.
કર્મ નો કરતા કર્મ પણ નહીં કહેવાય, કારણ કે કર્મમાં પણ પ્રેરણા આપવાનો ધર્મ નથી. માટે આત્મા પોતે જ કર્મનો કરતા છે અને કર્મનું કરવા પણ જીવના અધિકારમાં જાય છે, એ જીવના ક્ષેત્રમાં જાય છે, એ પુદ્ગલના ક્ષેત્રમાં જતું નથી. માટે અહીં સિદ્ધાંત આપવામાં આવ્યો કે જો ચેતન કરતું નથી થતા તો કર્મ છેદ મૂકી દીધો, જો ચેતન કરે નહીં તો થતા નથી. બે બાબતો સમજી લો, કર્મરત્ન થયા પછી તે કર્મનો નિકાલ કરવાની પ્રવૃત્તિ કરવી એ એક વાત છે, અને કર્મરત્ન થતા પહેલા ચેતન પ્રેરણા ન આપે આ બીજી વાત. બીજી વાત મહત્વની છે, જો ચેતન પ્રેરણા ન આપે, ભાવ ન કરે, રાગ દ્વેષ ન કરે તો કદી પણ કર્મ ન થાય. કર્મ જો ન થાય તો કર્મનો નિકાલ કરવા માટે જે કંઈ પણ વ્યવસ્થા મથામણ કરવી પડે છે તે ન કરવી પડે. 14 ગુણ સ્થાનકો, 8 કર્મો, 6 લેસ્યા, ઉપશમ શ્રેણી, શપક શ્રેણી, સદગુરુ, સદવિચાર, સદશાસ્ત્ર, અધ્યયન, શ્રવણ, ચિંતન, મનન, નિધિ ધ્યાસન, ધ્યાન, પ્રાણાયામ વગેરે કેટલું બધું કરવું પડે છે, પરંતુ ઉપાધિ તો આપણે જ પ્રેરણા આપીને કરીએ છીએ.
મોક્ષ આ સૂત્રમાં છે કે જો આત્મા પ્રેરણા જ ન આપે તો કંઈ પણ કરવાની જરૂર નથી. કર્મો તો ન થાય અને તે કર્મોનો નિકાલ કરવા જે વ્યવસ્થા કરવી પડે છે તે ન કરવી પડે. તમને કંઈ પણ કર્યા વગર મોક્ષ જોઈએ છે, તમે કહો છો આશીર્વાદ આપો ને સાહેબ મોક્ષ મળી જાય, કર્મો તમે કરો અને આશીર્વાદ અમારે આપવાના. જો ચેતન કરતું નથી થતું તો કર્મ, આ જૈન દર્શનની અલૌકિક વાત છે. જગતના કોઈ દર્શનમાં આવી વાત કરી નથી. તું સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો, તું પ્રેરણા આપવાનું બંધ કર, કર્મો સાથે તારો સંબંધ નહીં થાય, કર્મોને તારી સાથે લેવા દેવા નથી, નિયમ સાથે લેવા દેવા છે. તમે જેવી પ્રેરણા આપશો કે તરત કર્મ કારમણ પરમાણુમાંથી કર્મરચના થશે, જેવી રચના થશે તેવું ફળ નક્કી થશે, જેવું ફળ નક્કી થશે તેવું આયોજન થશે અને તે આયોજનમાં તમારે સામેલ થવું પડશે અને રખડવા માટે ચૌદ રાજલોક અને 84 લાખ યોનિઓ છે. તમને બળદના અને બિલાડીના અવતારમાં કોણ લઈ જાય છે? આપણે જે પ્રેરણા કરી સામેથી આમંત્રણ આપીએ છીએ, આત્મા પ્રેરણા આપે છે તો જ કર્મ થાય છે. આત્મા પ્રેરણા ન આપે તો કર્મ થતા નથી, એક વાત થઈ. અને બીજી વાત એ કે કર્મ કરવા એ આત્માનો સહજ સ્વભાવ નથી, શિષ્ય કહ્યું હતું કે કર્મ થવા તે આત્માનો સહજ સ્વભાવ છે, પણ ગુરુદેવ કહે છે કે કર્મ કરવા તે સહજ સ્વભાવ નથી, પ્રેરણા આપે તો જ કર્મ થાય. પાયાની વાત એ છે કે કર્મ બાંધવા એ જીવનો સ્વભાવ નથી. તો જીવનો સ્વભાવ કર્મ બાંધવાનો હોત તો તે સતત કર્મ બાંધ્યા જ કરત અને મોક્ષનો અવસર પ્રાપ્ત થાત નહીં અને જીવનો મોક્ષ કદી ન થાત.
કર્મ એક એક વાતને થોડી વિચારણામાં લઈને સમજીશું. આખો બંધને સમજવાની વાત છે. એક બાજુ સિદ્ધાંત ની વાતો જ્યારે ચાલે, નિશ્ચયની વાતો ચાલે, ત્યારે કે આત્મા મુક્ત છે, સદા મુક્ત છે, એ તો ચેતન છે, એ નિત્ય મુક્ત છે, આવી આવી વાતોને કારણે આત્મા સંબંધી જે ખ્યાલ આવે જીવની અંદર, એ એવો દ્રઢ થઈ જાય કે આત્માને બંધ કરનાર તત્વની ઉપેક્ષા થઈ જાય. એનો વિચાર આવે જ નહીં પછી કે તો પછી આ બંધની અવસ્થા શા માટે, તો પરિભ્રમણ શું કામ, તો આત્માની આ ગતિઓ શું કામ, યોનિઓ શું કામ, આ 14 રાજલોકનું પરિભ્રમણ શું કામ. જો આત્મા નિત્ય મુક્ત જ છે, શુદ્ધ ચૈતન્ય જ છે, એને કોઈ કંઈ કરી શકે નહીં, કોઈ કરતું નથી, અભેદ્ય છે, અખંડ છે, એટલી એટલી વાતો આત્મા સંબંધી જ્યારે આત્માના તત્વનું જ્ઞાન જાણવામાં આવે છે ત્યારે જો એ બધી જ વાત પકડાય અને પછી બાકીનું બધું વ્યર્થ જાય, એટલે પછી વેદાંત દર્શનની જેમ બધું માયા છે, માયા છે, માયા છે, તો જગત માયા છે, જગતની સાધનાય માયા છે, આ બધું કરીએ છીએ એ પણ માયા છે, બીજું શું છે, આત્મા તેથી નિરાળું તત્વ છે. એટલી બધી ગેરસમજણ અને આ જે ભ્રાંતિ છે, મોટામાં મોટી જીવનો મોટામાં મોટો રોગ, મોટામાં મોટી તકલીફ જો કોઈ હોય તો આ ભ્રાંતિની છે. ભ્રાંતિ એના મગજમાં એ છે કે એ આત્મા શુદ્ધ છે એટલે અશુદ્ધ હોઈ શકે જ નહીં. એટલે જેટલી જેટલી થિયરી જ્ઞાનીઓએ આપી તો એને બેસતી નથી. જ્ઞાની કહે છે કે ભાઈ કર્મનો કરતા તું છો અને તારી આ જે પરિભ્રમણની વ્યવસ્થા છે, આ જે અવસ્થા છે, એનું કારણ તારા કર્મ છે. જે નિત્ય સુખ દુઃખનો તું અનુભવ કરે છે એ તારા કર્મ છે. કર્મતંત્ર પૂદગલ સાથે જોડાયેલું છે, પણ એ કર્મતંત્ર પોતાની મેળે કર્મના રૂપમાં પરિણમે નહીં. કારમણ વર્ગણાઓ પડી જોઈ આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરી છે, પણ એ કારમણ વર્ગણા કર્મની રચનાના રૂપમાં એનો ફેરફાર થાય નહીં, પરિવર્તન થાય નહીં, રૂપાંતર થાય નહીં, જો ચેતન કરે નહીં તો. એટલી બધી મહત્વનો પોઈન્ટ અહીંયા આવીને ઉભો છે કે જીવને બંધનું કારણ શું, બંધ શાનાથી થાય છે, એ બાબતમાં પણ અનેક દર્શનમાં મતભેદો ચાલે છે. પણ જૈન દર્શન તો બહુ સ્પષ્ટ છે કે બંધ તને કર્મ સિવાય કોઈ નથી, તું એવો ને એવો અખંડ શુદ્ધ પરિપૂર્ણ શુદ્ધ છો, માત્ર કર્મના સંગને કારણે જ આ બધી રચનાઓ, ગતિઓ, યોનિઓ, જન્મ મરણ, ભવચક્ર, આ બધું ચાલે છે, એ માત્ર કર્મને કારણે ચાલે છે. તો આ કર્મનું સર્જન કોણે કર્યું? કર્મ સ્વયં દ્રવ્ય છે, 6 દ્રવ્યમાં પૂદગલ દ્રવ્ય છે, પણ કર્મ દ્રવ્ય છે. સંયોગી છે, અને એ સંયોગનો તત્વ, મૂળ તત્વ કયું? જીવની પ્રેરણા. કર્મ કોઈ સ્વતંત્ર દ્રવ્ય જ નથી, એટલે કરો તો થાય, ન કરો તો ન થાય. અને કર્મ હશે તો આ બધો સંસાર છે, પરિભ્રમણ છે, ભવચક્ર છે, ગતિ છે, યોનિ છે, ગતિ છે, આ 6 કાયના પ્રકાર છે, આ બધું ક્યારે છે? કર્મ છે. તો કર્મ શેમાંથી બને છે? કારમણ વર્ગણા. પણ કારમણ વર્ગણાથી કર્મ પોતાની મેળે બને? કરતા કરતા કર્મ, કર્મ જ કરતા કર્મ, તો એ થયા જ કરે, થયા જ કરે. તમે કઈ કરો કે ન કરો, કર્મ થયા જ કરે, અને થયેલા કર્મો જાય ક્યાં, કોને ચોટે, કોને ફળ આપે? એક એક વાતને બરોબર વિચારી, એટલે આને કહ્યું કે મનુષ્ય છે એનામાં સંજ્ઞા છે, એટલે હવે વિવેક પ્રગટી શકશે. વિવેક પ્રગટે એટલે જ્ઞાન પ્રજ્ઞાવંત બને છે, અને એ સમ્યક જ્ઞાન એને આવે છે. અત્યાર સુધી બધું છ દ્રવ્યનું જ્ઞાન છે, આત્મા શુદ્ધ છે એ જ્ઞાન છે, પણ આત્માને બંધ છે એ જ્ઞાન નથી. પાછું એવો જડ છે, નિશ્ચય નહીં ની વાત કરીને એવો અંદર મગજમાં રાઈ ભરાઈ ગઈ છે કે આ એને બંધ દશા વર્તે છે. કૃપાળુ દેવ કે છે, કોઈ પણ કારણથી તેને બંધ દશા વર્તે છે એ વાતમાં કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. આ એની અવસ્થા. અમને ક્યારેય સંશય પ્રાપ્ત નહીં થાય કે ગમે તેવો આત્મા તમે વાત કરો, નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીંથી, પરમ નિશ્ચય નહીંથી, આવો શુદ્ધ છે, આવો છે, સિદ્ધ સમાજ બધું બરોબર છે, એને બંધ દશા વર્તે છે. આ હકીકત છે, આ અનુભવ છે, ઓલું તત્વજ્ઞાન છે. બંધ દશા એ પોતાનો અનુભવ છે કે મારું જન્મ છે, મરણ છે, વ્યાધિ છે, જરા છે, ઉપાધિ છે, આ બધું અનુભવ છે. હવે અનુભવનો નિષેધ કરીએ તો કોઈ પાર આવે કોઈ તત્વનો? અનુભવનો તમે નિષેધ કરશો તો આત્મા છે એ શેનાથી જાણ્યું? અનુભવથી, તર્કથી મળ્યો આત્મા, ઇન્દ્રિયોથી મળ્યો. ઇન્દ્રિય જ્ઞાન છે આત્મા, આત્માને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયથી આત્મા મળે, પુસ્તકોથી મળે, શાસ્ત્રથી મળે, ન મળે, આત્મા પણ અનુભવથી મળે છે. તો એ આત્માની બંધ દશા છે એ આપણો બધાનો અનુભવ છે. એટલે બાકીની બધી વાત છે કે કર્મ જ કરતા કર્મ, અથવા સહજ સ્વભાવ કર્મ ઉત્પન્ન થયા જ કે પોતાની મેળે થયા જ કરે છે. અનેક રીતે શિષ્ય આશંકાઓ મૂકે છે. અહીંયા સરસ વાત શાસ્ત્રીય પરિભાષાની અંદર આપણને સમજાવે છે મુનિશ્રી. એ કે છે, આત્મા પ્રેરણા કરે એટલે શું? એમ કે પૂતગલને કે તું કર્મના રૂપમાં ફેરવાઈ જા, ભાવ કર્મનો શબ્દ શું? શબ્દ આપ્યો, આવ્યો હા, છૂટી જાય છે, વાત છૂટી જાય છે, વાંચીએ છીએ પણ પકડાતું નથી. અધ્યવસાય, પ્રેરણા તો ઘણો સ્થૂળ શબ્દ છે કે હું તમને પ્રેરણા કરું કે જરા બહાર જવું ને જરા જુઓ તો ખરા કોઈ આવ્યું કે નહીં, જરા જુઓ તો ખરા બારણું બંધ કરો ને અવાજ બહુ આવે છે, અમે પ્રેરણા કરી તમને. કોઈ બહારના સંયોગ વિના માત્ર પદાર્થને જોઈને એનો અધ્યવસાય બદલાઈ ગયો, પ્રીતિ થઈ, અપ્રીતિ થઈ, રતિ થઈ, અરતિ થઈ, રાગ થયો, દ્વેષ થયો, ગમો થયો, અણગમો થયો, ઇષ્ટની ભાવના આવી, અનિષ્ટની આવી, અનેક પ્રકારનો આ એને અંદર ભાવોનું સર્જન થયું, એનો અધ્યવસાય છે. અધ્યવસાય આત્માનું પરિણામ, મન નહીં, મનથી પણ પર. પણ એ બંધ દશા હોવાને કારણે એ બધો વ્યાપાર મનનો ચાલે છે, અને જ્યારે મનનો વેપાર બંધ થઈ જાય એટલે પ્રેરણા બંધ થઈ જાય. મનનો જો વિજય થઈ જાય તો પ્રેરણા બંધ થઈ જાય. પણ એ સાધન છે, સાધનથી ઉપયોગ કેરા કરે છે. જેમ જીભ છે તો સ્વાદનો ઉપયોગ કેરા કરો તો 50 પ્રકારના વિકલ્પ છે, સારું ખોટું, ખારું તીખું મીઠું મોરું, આ બધું આયલા કરે છે. પણ એકવાર સ્વાદનો ઉપયોગ ગયો તો એ બધા વિકલ્પો વયા ગયા. અધ્યવસાય એટલે શબ્દ પ્રયોગ વાપરો કે કર્મનો બંધ સાથે પડે છે તો કે આત્માના અધ્યવસાયથી. જીવનો જેવો અધ્યવસાય એવો એને કર્મબંધ પડે, એ આત્માનું પરિણામ છે. એ સરસ છે કે શાસ્ત્રીય શબ્દ જુદો છે. આ શબ્દો તમારા સાંભળવામાં આવ્યા હશે અથવા કાન ઉપરથી પસાર પણ થયા હશે, આ શબ્દ છે અધ્યવસાય. અધ્યવસાય એટલે અંદર જે ચેતન છે એનું પરિણામ. હવે સમજાવે છે કે આત્માની અંદર જે સ્પંદનો કંપનો થાય છે તેને જ્ઞાની પુરુષ અધ્યવસાય કહે છે. ખૂબ સૂક્ષ્મ ઉપયોગ રાખીને જુઓ કે એક વસ્તુ મેં આ જોઈ, આ ઘડિયાળ મારી સામે પડી છે. ઘડિયાળ પડી છે તો આત્માના જ્ઞાન ગુણથી મને ખબર પડી કે આ ઘડિયાળ પડી છે, પણ સ્પંદનો થયા, કંપન થયું. શું થયું? કેટલા વાગ્યા, કેટલી મિનિટ થઈ, ઘડિયાળ ચાલે છે કે નહીં, સેકન્ડ કાંટો ચાલે છે કે નહીં. અધ્યવસાય થયો મારો, મેં માત્ર જોયું નહીં, પરિણામ થયું કંઈક આત્માનું, સ્પંદન થયું, કંપન થયું. મેં પુસ્તક મારી સામે આવ્યું, કોઈ પણ મૂક્યું, મૂકી દીધું હોય તો મારો કોઈ અધ્યવસાય ન હોય તો હશે કોકે આવીને આ ચોપડી ટેબલ ઉપર મૂકી, પણ જુઓ હું જોઉં છું એટલે તરત જ મારો અધ્યવસાય શરૂ થયો. કયું મૂક્યું, કયું પુસ્તક છે, ભક્તિનું છે, સ્વાધ્યાયનું છે, આરાધનાક્રમ છે, રાજવાણી છે, વચનામૃત છે, શું મૂક્યું આણે, આ શું કામ મૂકી ગયો. હવે સાચી સીટ લીધી તમે, હવે સાચી સીટ લીધી. અત્યાર સુધી કેનેડામાં જતા અધ્યવસાય નહોતો બદલાયો તમારો, તરત જ અધ્યવસાય થાય છે. એક સેકન્ડે નહીં, સમયે થાય છે. સમય અધ્યવસાય થયા કરે છે. જ્ઞાનીની સ્થિતિ એવી છે, એનું મનનો વ્યાપાર બંધ કરી દીધો એટલે અધ્યવસાય કરવાની કોઈ પ્રક્રિયા ચાલતી નથી. એને જે થયું તે એમાં એને કઈ થયું તે જોયું, જાણ્યું, બસ એથી આગળ વધતા નથી. આપણે આગળ વધ્યા વિના જ્ઞાતા દ્રષ્ટા શબ્દ બોલવું બહુ ગમે છે. એક સમય તો તમે કહો આને જ્ઞાતા થયો, જ્ઞાતા જેવો થયો કે અધ્યવસાય શરૂ થઈ ગયો. કાંઈ ઇષ્ટ નો થયો, અનિષ્ટ નો થયો, સારા નો થયો, નરસા નો થયો, પ્રીતિ નો થયો, અપ્રીતિ નો થયો, ગમાનો થયો, અણગમાનો થયો, રતિ થઈ, અરતિ થઈ, રાગ થયો, દ્વેષ થયો, અરે કેટલી પ્રકારના, અનંત પ્રકારના અધ્યવસાય. અધ્યવસાય વિના આપણો ઉપયોગ રહ્યો? ઉપયોગ છે, જ્ઞાન છે, ઉપયોગ છે, દર્શન છે, ઉપયોગ છે. જોવું એ આત્માનો ગુણ છે, જાણવું એ આત્માનો ગુણ છે, આત્મા જ જોઈને જાણી શકે છે. પછી જે અધ્યવસાય થવો એ આત્માને પરલક્ષી અધ્યવસાય થાય. હંમેશા અધ્યવસાય ક્યારે થાય? પરલક્ષી થાય. જો જોયું નહોતો, જોયું નહોતું ત્યાં સુધી કઈ બાબત, એક કઈ બાબત અધ્યવસાય જ નહોતો. ઘડિયાળ નહોતી તો ઘડિયાળનો અધ્યવસાય નહોતો, પુસ્તક નહોતું તો પુસ્તકનો અધ્યવસાય નથી, વાનગી નથી તો વાનગીનો અધ્યવસાય નથી, પદાર્થ નથી તો પદાર્થ પ્રત્યેનો અધ્યવસાય નથી. આત્માનો પરિણામ છે, એ દેહને સંબંધ નથી. એ ભલે આવે, એ ગાથાની આખી સંદર્ભ જુદો છે. આત્માની અંદર જે સ્પંદનો કંપનો થાય છે તેને જ્ઞાની પુરુષ અધ્યવસાય કહે છે. માટે આગમ સૂત્ર આપ્યું, ઉપયોગ એ ધર્મ, ક્રિયા એ કર્મ, અને પરિણામે બંધ કહ્યો છે. આ બંધ જે થાય છે તે માત્ર ક્રિયાથી થતો નથી, તે આત્માના પરિણામથી થાય છે. જે બંધ થાય છે, જો આત્માની અવસ્થા એક બદ્ધ અને બીજી મુક્ત, બદ્ધ જીવ સંસારી જીવ અને મુક્ત જીવ સિદ્ધ જીવ, બે જ પ્રકાર આત્માના, બાકીના બધા તો ભેદ પ્રભેદ પેટા ભેદ, કોઈ કર્મ પ્રકૃતિના આધાર ઉપર ભેદ, કોઈ શરીરની પ્રકૃતિના આધાર ઉપર ભેદ, કોઈ યોનિના આધાર ઉપર ભેદ, કોઈ ગતિના ભેદ, આ બધા ભેદ તો ગૌણ છે, એ બધા સંસારીના ભેદ છે, આત્માના ભેદ નથી. સંસાર છે તો કઈ ગતિ છે એમ નક્કી કરવાનું, સંસાર છે તો કઈ યોનિમાં છે એમ નક્કી કરવાનું, સંસાર છે તો એકેન્દ્રિય છે, વિકલેન્દ્રિય છે, પંચેન્દ્રિય છે એમ નક્કી કરવાનું, પણ આત્મા છે તો બદ્ધ છે કે મુક્ત છે, બે સિવાય ત્રીજો ભેદ જ નથી. બદ્ધ છે કે મુક્ત છે? તો જવાબ આવે છે આત્મા. તીર્થંકરો એ બધા જગત તરફ દ્રષ્ટિ કરી હતી અને આત્માઓ કેવા જોયા? બદ્ધ જોયા. દુખી છે સકા શા માટે? બધા આત્માઓ છે. શાસન કોના માટે સ્થાપ્યું? માર્ગ કોના માટે પ્રકાશ્યો? બધ આત્માઓ. આ બધા શુદ્ધ મુક્ત છે નિશ્ચય નહીથી. તો તીર્થંકર કઈ નવરા નથી કે આવો ભાષણ કહી રાખે આઠ વર્ષ સુધી? શું કામ ઉપદેશ આપે? શું કામ ગ્રંથોની રચના કરે? તું તો બુદ્ધ છો, સિદ્ધ છો, નિત્ય મુક્ત છો, તને તો કઈ સ્પર્શી શકતું નથી. તું તો અબદ્ધ છો ને, તું તો અસ્પષ્ટ છો. ભલે ને પૂતગણનું આખું જગત હોય, તને શું લેવા દેવા? બોલવું બહુ મજા આવે અને સાંભળવામાં તો એથી મજા આવે. અને પછી કોકને વાતને ઉપદેશ દેવી હોય ને ત્યારે તો ગાન પણ ચડે કે તારે એને કઈ નથી, તું ભૂલી જા, અરે શું નથી. આ એની બદ્ધ દશા છે, એને કારણે જ આ સુખ દુઃખની અનુભૂતિ છે. એટલે જ બિચારો તાપ ઉતાપ અને સંતાપથી હેરાન થાય છે, આધિ વ્યાધિ ને ઉપાધિથી પીડાય છે. અનંત કાળથી એની આ દશા છે ભાઈ. કરુણા કરે એની સામે, મુક્ત મુક્ત કરીને એને ઠોકી દે. તારા આત્માનો પરિણામ છે, એ પરિણામ તારા હાથમાં છે. ભલે પૂતગલને કારણે બંધાય, પણ પૂતગલ કેતું નથી. સરસ ઉદાહરણ આપ્યું ને કે આભૂષણ કેતા નથી કે કેટલાય વખત થયા મને પહેર્યા નથી, તો હવે બેન હવે તો ગળામાં ઘાલ. મને વાનગી પડી છે ફ્રીજની અંદર, એ બોલાવતી નથી કે ભાઈ હવે મારો ઉપયોગ તો કર તું. કોઈ જૈવ જળ પદાર્થમાં જળ સ્વભાવ નહીં, પ્રેરણા. અને આપણી પાસે જે પરિગ્રહ છે એ જળ સિવાય શેનો છે? તો જળના પરિગ્રહ પાછળ જે વપરાશ છે એમાં આપણા ઉપયોગ સિવાય બીજું શું છે? એના તરફથી શું છે? એ બાંધ કપડું આપણને બાંધે છે, મકાન આપણને બાંધે છે, આભૂષણ આપણને બાંધે છે, આહાર આપણને બાંધે છે. આહાર તરફની આપણી વૃત્તિ, વસ્ત્ર તરફની આપણી વૃત્તિ, પરિગ્રહ તરફની આપણી વૃત્તિ, આ આપણો અધ્યવસાય છે. એ જેટલો ચિકાસ વાળો છે, એ જેટલો રાગ દ્વેષ વાળો છે, એમાં જેટલી તારતમ્યતા છે, એટલી એ પદાર્થ સાથેની આસક્તિનું પ્રમાણ, મોહનું પ્રમાણ, મમત્વનું પ્રમાણ ઘણું છે. અને આને તું શાંત કરી શકે છે જ્ઞાનથી. આ શાંત થાય કે પર છે એમાં જે તને મારાપણાની બુદ્ધિ આવી, મમત્વનો ભાવ આવ્યો, એ તારું મિથ્યાત્વ છે, ખોટી સમજણ છે, એ ભ્રાંતિ છે, હકીકતમાં નથી. કેમ કે કોઈ તારી સાથે નિત્ય રહી શકે એવો કોઈ અનુભવ કોઈને છે નહીં. જે જેની સાથે રાગ આસક્તિ મમત્વ જે કંઈ હોય, તે પાછું જેવી તારી આ વર્તમાન પર્યાય પૂરી થાય એની સાથે બધો હિસાબ પૂરો થઈ જાય છે. માત્ર તારા પરિણામના કારણે તે જે કર્મ બાંધ્યા છે, જે હજી ઉદયમાં આવ્યા નથી, એ જ ભેગા આવે છે. ઉદયમાં આવેલા અને 70-80 વર્ષમાં જે ખપાય તો બધા ગયા, એ કઈ ભેગું નથી આવતું. કેટલા બધા રોગ થયા મને નાનપણથી અત્યાર સુધી માંડીએ, સાહેબ રોગનું ઘર થઈ ગયા હતા, એ કઈ અત્યારે ભેગું આવશે? મરી જઈશ ત્યારે? એ દેહ સાથે ગયા, ઉદયમાં આવી ગયા, બધા ગયા. પણ હવે જે નવા બાંધ્યા છે અને જે ઉદયમાં આવ્યા નથી, સત્તામાં તે રાખ્યા છે, એનું પ્રતિક્રમણ કર્યું નથી, એની આલોચના કરી નથી, એની ક્ષમાપના કરી નથી, એનું પ્રાયશ્ચિત લીધું નથી, તારા બફમમાં મારે કઈ જરૂર નથી કરવાની. જ્ઞાનીઓએ માર્ગ બતાવ્યો છે કે ભાવની ભૂલ થઈ જાય તો ભાવથી ઉત્કૃષ્ટ ભાવ કરવાથી ભૂલ વહી જાય. ભૂલથી, પ્રમાદથી, અજ્ઞાનથી, મોહથી કર્મ બંધાય, પણ ભાવપૂર્વક એની આલોચના, પ્રાયશ્ચિત, નિંદા, ગ્રહા કરવાથી, દેવગુરુની સાક્ષીએ એનું પ્રાયશ્ચિત કરવાથી એ કર્મ તૂટી જાય, છૂટી જાય આત્માના પ્રદેશથી. જ્ઞાનીએ બે વ્યવસ્થા આપી, એને બતાવ્યું કે તારી ભૂલથી કર્મ બંધાય છે અને તારી આ ક્રિયાથી એ કર્મ છૂટી પણ શકે છે. આને વન વે ટ્રાફિક કરવો છે, કર્મ બાંધવાનો ધંધો કરવો છે, છોડવાનો કઈ કરવું નથી. અને ત્યાં પછી સિદ્ધાંત, બાંધા ભોગવવા જ પડે. મગજમાં એક એક વાત આવી ગઈ સાહેબ, ખોટું નથી ક્યાંય. જો ન તેને છેડા હોય તો ભોગવવા પડે, પણ છૂટી શકે છે આવ્યા પેલા. એ શાસ્ત્રમાં કીધું છે, એ કેમ માંચતો નથી, એ કેમ સાંભળતો નથી? અને પછી કે બાંધા છે એ તો ભોગવવા જ પડશે. એથી આગળ જ્ઞાનીઓ કે છે, ભોગવ, ભોગવતી વખતે તું એને નવા બાંધ માન, સંભાવથી વેદન કરો. સંભાવથી કર્મનું વેદન કરવાથી નિર્જરા થઈ જાય છે અને નવા બંધાતા નથી. અદીન ભાવે, બળવાનપણે, અવિષમ પરિણામે કર્મનું વેદન કરો. આ જ્ઞાનીઓનો બોધ છે કે કદાચ આપણી આ ક્રિયાઓ ન થઈ પૂર્વજન્મની અંદર, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત આલોચના ન થઈ અને કર્મ આવી ગયા, હવે ઉદયમાં આવ્યા, કઈ વાંધો નહીં, હજી ચાન્સ છે, હજી ચાન્સ છે કે એ કર્મ પોતાની સ્થિતિ સુધી ટકશે. તું ધાર તો રોકાશે નહીં અને તારી ઈચ્છા છે તો જશે પણ નહીં, એ થશે. તે સમયે તને એક ચાન્સ છે, એક તક છે. શું છે? કે તું એને જે પરિણામ આપે તારા અજ્ઞાનનું, જેવા ભાવે તે બાંધા છે એનું જે ફળ આપે એ તું ભોગવી લે, શાંત સ્વીકાર કરીને ભોગવી લે. મારી જ પોતાની ભૂલ છે, એટલે મારે કોઈના તરફ કોઈ દોષ દ્રષ્ટિ નથી, કોઈ નિમિત્ત ઉપર મને કોઈ રાગ દ્વેષ નથી, મારી જ ભૂલનું પરિણામ હું ભોગવું છું. મારે કોઈને અપરાધનું દોષ નિમિત્ત આપવા પણ છે નહીં. મારા હાથમાંથી જ વાસણ છટક્યું છે અને ચાનો કપ પડ્યો છે અને મારો હાથ દાઝ્યો છે, તો એ બળતરા હું સહન કરી લઈશ, કોઈને બોલીશ નહીં. શું કામ? મને ખબર છે કે ભૂલ કોની છે, મારી છે, તો આવ્યો એ નહીં કરે. પણ જો બાજુવાળો જરાક આવ્યો ને જરાક ઠેલો લાગી ગયો ને જો ચાનો કપ પડ્યો, રાડા રાડું અને કેટલો કસાય ભાવ, દેખતા નથી, જોતા નથી શું થયું, અને મારે તો આ દાદાજી ગયો, હવે તમારાથી કઈ નહીં થાય, આમને તેમને કંઈક કરશે, અને નેત્રોળું પાંચ મિનિટમાં ઉભો થઈ જાય, બધું સરખું થઈ જાય. તરત જ જાય નળ નીચે હાથ રાખી દે, બહુ તો દૂધ કે દહીંનું હાથ લગાવી દે, વાત પૂરું અને પાછો ઘરના કામમાં લાગી જાય, જો કોઈ બીજું ન હોય તો. આ જ્ઞાની કે છે કે આ અવિષમ ભાવ છે, કે કોઈ એના માટે જવાબદાર નથી, મારા કર્મનો જવાબદાર હું છું. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. અરે કૃપાળુ દેવના આત્મસિદ્ધિના સિદ્ધાંતની તોલે આવા મોટા મોટા ગ્રંથ પણ આવી શકતા નથી. ગ્રંથ પાંગડા પડે છે, ટૂંકા પડે છે, સિદ્ધાંતોને સમજાવવા માટે ગ્રંથ આખો ટૂંકો પડે છે. હોય એને ચેતન પ્રેરણા, નથી થતા તો કર્મ, કોણ ગ્રહે તો કર્મ, અને જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. તેથી સહજ સ્વભાવની બધી વાત એ શિષ્ય ખોટી આડી અવડી કર્મ. વસ્તુનું સ્વરૂપ ત્રિકાલા બાધિત, વિશ્વની વ્યવસ્થા બંધ અને મોક્ષની વ્યવસ્થા જેમ છે તેમ યથાર્થપણે સમજવાનો પ્રયત્ન કરો. જો બંધનું કારણ હું છું તો મોક્ષનું કારણ પણ હું બનીશ. બંધનું કારણ હું છું તો મોક્ષનું કારણ પણ હું બનીશ. મારા અજ્ઞાનથી જો બંધ થાય છે તો મારા જ્ઞાનથી એ બંધ છૂટે છે, છૂટી શકે છે. અને એ જ્ઞાન આવું જેને છોડ્યું છે એવા મુક્ત જ્ઞાનીના બોધ સિવાયનું જ્ઞાન નહીં, હાલતું ફાલતું નહીં, મનોરંજનનું જ્ઞાન નહીં, બહુ સારું ભાષણ આપ્યું એનું જ્ઞાન નહીં, તત્વનું જ્ઞાન, અનુભવીની વાણી. સરસ કહે છે, આત્મામાં થતું કંપન, આત્મામાં ઉઠતું સ્પંદન, આત્મામાં ઉઠતા મોજા, આત્મામાં ઉઠતા તરંગો, તેને માટે શાસ્ત્રોએ પરિણામ શબ્દ વાપર્યો છે. એને એક એક સમયે એને અધ્યવસાય કહે છે, એક એક સમયના પરિણામને, એટલે ચડતા પરિણામ અને ઘટતા પરિણામ, હાનિ પરિણામ, વૃદ્ધિ પરિણામ. અધ્યવસાય કાં તો તીવ્ર થાય છે કાં મંદ થાય છે, પરિણામ કેવા છે એના ઉપર. કે ભાવ ચડતા ભાવ રાખો, ભગવાનની ભક્તિ કરતા હોય અને ક્યાંય બોલી બોલાતી હોય તો શું કહે? ચડતા ભાવ રાખો ભાઈ, તમે ચડતા ભાવ, તમારા પરિણામ સુધારો. ચડતા ભાવ રાખો એટલે પોતાની આત્માની પ્રભુ ભક્તિ એ જ શ્રેષ્ઠ છે. બાકીનાનો કદાચ પરિગ્રહની મુમત હોય, આસક્તિ હોય, મોહ હોય, એને જરા હળવા કરો, રાગને જરા છોડો, ચડતા ભાવ રાખો. એક કે છે આ જોવાનો આપણને મુનિ શ્રી કેશામાં શું વાત કરવી. એ કે છે કે હું વારંવાર કહું છું, ફેરવી ફેરવીને કહું છું, એક ને એક વાત બબે વાર કહું છું, બે બે પ્રવચનમાં કહું છું. શું કામ કહું છું? જ્ઞાનીને આ કરુણા છે કે જીવ જ એના અધ્યવસાયનો માલિક છે, પ્રેરણા કરનાર એ જ છે. જો એના અધ્યવસાય ઉપર જો બરોબર કાબુ લઈ લે તો કર્મબંધ નહીં થાય, અને કર્મબંધ નહીં થાય તો આને દુનિયામાં બાંધનાર કોઈ છે નહીં, તાકાત નથી, કોઈ બંધ તત્વ નથી. કોઈ પરમાત્માની ઈચ્છા થાય તો તેને બાંધી શકે? જો આત્માની સ્વતંત્રતા કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, એનો મતલબ એ કે તને બંધનમાં નાખવા માટે ગમે તેવી ઈશ્વર સર્વશક્તિમાનો એની તાકાત હોય તો પણ એ ઈશ્વર પણ ત્યાં તારી આગળ કામ કરી શકે? આ કહેવાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. જો તારી શુદ્ધતા છે તો તને બાંધનાર કોઈ નથી. કૃપાળુ દેવના વાક્યમાં આવે છે આવું, બાંધનાર કોઈ નથી, પોતે જ પોતાથી બંધાય છે, પોતે જ પોતાનો વૈરી. આ કેવી વિચિત્રતા છે! આમાં કહેવાય કે જગતની કોઈ તાકાત, તમે જે ઈશ્વરની માન્યતા કહો, અમે તો નથી જ માનતા, પણ તમારા મગજમાં જે ઈશ્વર હોય ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એની પણ તાકાત નથી કે મને બાંધી શકે જો મારો અધ્યવસાય શુદ્ધ છે તો. અને મારો અધ્યવસાય મલિન છે તો એની તાકાત નથી મારો મોક્ષ કરાવી શકે. આને કહેવાય એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતા. મારા પરિણામ ખરાબ છે તો મારું ઉત્થાન એ નહીં કરી શકે, એ ભલે ગમે તેવો સમર્થ હોય, એ મારું કલ્યાણ ન કરી શકે. હું જ મારો વેરી હો તો એની કૃપા કરુણા મને કઈ ન કરી શકે, પણ મારે આગળ વધવું છે, મારે છૂટવું છે તો એની કૃપા અને કરુણા મારા બળને 10 ગણું મદદ આપશે. એ ક્યારે સાહેબૂત થશે? મારું પરિણામ કયું છે એના આધાર ઉપર છે. છૂટવાના કામીને બાંધતો નથી. જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવી શકતો નથી. કર્મતંત્ર સમજાય, આત્મતત્વ સમજાય, બે તત્વ ઉપર આખા વિશ્વની બંધ મોક્ષની વ્યવસ્થા છે. એક આત્મા અને બીજું કર્મ. અને કર્મ છે એ સ્વયં તત્વ નથી, છે પૂદગલના એક પ્રકાર, એક ભાગ, એક વર્ગણા. પૂદગલની 22 વર્ગણા છે, 22 પ્રકારની. એટલે અહીંયા કહ્યું કે જે આહાર વર્ગણા છે એ આહાર વર્ગણાનું જ કામ કરે, એ કર્મ ન બંધાય એનાથી. ઔદારિક વર્ગણા છે એનાથી શરીર જ બંધાય, કર્મ ન બંધાય. દરેક વર્ગણા, દરેક પ્રકાર, જેમ ઘઉંનો લોટ છે તો એમાંથી આ પ્રકારના રોટલી, રોટલા, ભાખરી થાય, ભજીયા ન થાય. પણ સાહેબ લોટ છે ને, ભલે ન ડ્યો તો એટલું સરસ વ્યવસ્થા છે વિશ્વમાં. આ તત્વનો એક એક સ્વભાવને સમજવો, તત્વને એના ગુણધર્મથી સમજો, ઓળખો. આ તત્વની સમજ એ છે કે કયા દરેક પદાર્થને એના સ્વભાવથી, એના ગુણથી, એના લક્ષણથી, એના ધર્મથી ઓળખવો. જેટલું જેટલું આપણું જ્ઞાન ખુલતું જશે તેટલા પ્રમાણમાં આપણી ઓળખાણ સચોટ થશે. એક કે છે પણ મુશ્કેલી એ છે કે તારામાં બધી શક્તિ છે પણ તું આ પ્રકારનો વિચાર એને આપ, ધ્યાન આપતો ને. અત્યારે જીવને પોતાના આત્માના અધ્યવસાય તરફ જોવાની સમયે સમયે કંપન ચાલે છે આત્મામાં, સમયે સમયે આત્મામાં કંપન ચાલે છે, પણ આ જીવને એ કંપન તરફ દ્રષ્ટિ કરવાનો સમય નથી. એ કહે છે કે પૂદગલ 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 ને પૂદગલના વિચારોમાં જ આ એનું મન રોકાયેલું છે. છે આત્માને વશ, એ અટકાતું નથી એનું કારણ કે બીજાથી છૂટાતું નથી, હિંમત નથી ચાલતી. કેટલીય સિચ્યુએશન એવી આવે કે આપણને લાગે કે આપણું હિત છે, જે જાણકારે કર્યું પછી કે તું એનો હાથ છોડી દે, અહીંથી છોડી દે, સીડી છોડી દે, આ છોડી દે તો તું જલ્દી પડી. આપણે એને છોડી શકતા નથી, કેમ કે એની સાથે એટલું બધી ભય ગ્રંથિથી આપણે એમ થાય કે ના છોડીશ તો તું ઉમરી જઈશ. ઓલો કે છે કે ના, એ નીચે જ મુક્તિ છે, તું પડ પાણીમાં, વાંધો નહીં, કઈ નહીં થાય, પણ તું છોડી દે, આ કઠેડો છોડ, આ ટેકો લીધો છે છોડી દે. એમ આ પૂદગલ ને એવું પૈકડું છે, એવું પૈકડું છે, પૂદગલ વિના હું જીવી નહીં શકું. એટલે જ કે છે કે પૂદગલમાં વિચાર પૂદગલનું, ચિંતન પૂદગલનું, મનન પૂદગલનું, અપેક્ષા પૂદગલની, સંગ પૂદગલનો, વૃત્તિ પૂદગલ તરફ, સવારથી સાંજ સુધી પૂદગલ પૂદગલ ને પૂદગલ પૂદગલ તરફ જ ધ્યાન. આપણે પૂદગલમય બની ગયા છીએ અને એને કારણે થઈને આત્માના અસ્તિત્વ સાથે ઉપયોગ જે અંતર્મુખ થાય તો આત્મા તરફ જોડાય એ થઈ શકતો નથી. અને થાય, થવાની શક્યતા છે, પણ એક કહે છે કે ઓને છોડ તું, એટલે થાય ને, તું ઓને છોડ, આ છોડવા તૈયાર નથી. મિથ્યા માન્યતા અને ભ્રમણા એવી થઈ જાય, કોઈને માનસિક દર્દ હોય તો એ કોઈ દિવસ જોઈ છોડે નહીં, પછી કોકનો હાથ પકડી લીધો હોય તો છોડે નહીં. ભય એવી ગ્રંથિ છે, એમ આપણને એમ થાય કે પૂદગલ વિના મારાથી જીવાય નહીં, સાહસ ન આવે. એટલે એને કહ્યું કે વીર્ય ભભૂકતું નથી એનામાં, આત્માની શક્તિનું જે વીર્ય છે અનંત, એ જાગતું નથી. જ્ઞાની કહે છે કઈ નહીં થાય, કશું જ નહીં થાય, પણ આપણને એ શ્રદ્ધા આવતી નથી. આપણે કે ના આ છોડાય નહીં હો, આ છોડાય નહીં, આ આપણી મનોસ્થિતિ કેવી નિર્બળ છે, મનોદશા કેવી છે. એટલે બીજા અર્થમાં એક જ્ઞાનીએ સરસ લખ્યું છે કે આ સંસાર એ મનોરોગીઓનો મેળો છે. આ સંસાર મનોરોગીઓનો મેળો છે, આ બધા મનોરોગીઓ છે. એટલે કે ને કે અમેરિકાની અંદર આ જોયું સાયન્સે કે વધારે વધારે બધા લોકો માનસિક રોગથી પીડાય, એનો શારીરિક રોગ પણ માનસિક રોગનું કારણ છે, બીજું કઈ નથી. એની અશાંતિ, એનો અજંપો, એની અસમાધિ, એના જીવનની વ્યાકુળતા, એ ચિંતિત, એ ટેન્શન, એનું ડિપ્રેશન, આ બધાનું કારણ હોય તો મનોરોગી છે. બધા ડિગ્રી ઓછી વધતી હોય પણ મનોરોગ છે. એમ આપણે પણ કદાચ એ રોગની અવસ્થામાં અત્યારે જેને કહે છે એવો રોગ ન હોય તો પણ પૂદગલ સાથે જોડાયેલા આપણે મનોરોગી ખરા કે નહીં? હિંમત ન ચાલે, સાહસ ન ચાલે. કોઈ વાર જેને 40-50 વર્ષ સુધી જીવનમાં તપ ન કર્યું હોય એને એમ કે ધર્મમાં આવ્યો, પછી જરાક રુચિ થઈ અને પછી ધર્મની અંદર તો આવું આવે કે હવે આપણે બધાએ કાલે તપ કરવાનું છે. શું કરવાનું છે? તો કે એકાસન કરો, અનશન કરો, આયંબિલ કરો, ઉપવાસ કરો. તો એમાં શું હોય? તો ચા નહીં પીવાની. એવો ભયભીત થઈ જાય, એવો ભયભીત થઈ જાય, એની હિંમત જ ન આવે, સાહસ ન આવે કે મને ચા વિના તો, એને હું ચા નહીં હોઉં તો હું નહીં હોઉં. કોઈ એવા સમર્થ આચાર્ય, કોઈ જ્ઞાની કહે કે ભાઈ કઈ નહીં થાય, તું આવ મારી પાસે, મારી પાસેથી પછખાણ લે, ભગવાનની સામે ઉભો રહે, એની સામે બળ લે, તને કઈ નહીં થાય. પણ એ શરૂઆતમાં એનાથી છૂટે નહીં, માનસિકતામાંથી, ચા નથી હો પણ ચા પીવાની માનસિકતા છે, આ રોગ છે. ના એ તમે ગમે એટલું કહો ના મારાથી નહીં થયો, એ ના મારાથી નહીં થાય. કેટલી બધી અને કેવી સાદી સામાન્ય વાત છે, એક ચાનો કપ છે, બે ઘૂંટડા પાણી છે, ચાની પત્તી છે, સાકર છે, દૂધ છે, ગરમ પાણી કર્યું છે, એ સિવાય તો કઈ નથી ને. આખો બંધાઈ ગયો ચેતન, અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત સુખ નો સ્વામી પૂતગલ નો ગુલામ થઈ ગયો. પછી ધીરે ધીરે કોઈ વાર આવી રીતે સાહસ આવી જાય જીવનમાં કે જે થાય તે. પણ ગુરુ મહારાજ કહે છે મારે તો જયારે ગુરુ ભક્તિ પાવરફુલ થઈ એટલા છૂટું, અને છૂટી જાય પછી તો બીજાને કહે તેમાં કઈ નથી. હું ચાર વાર પીતો હતો, હવે બધું કરું છું, લ્યો મારા આપાસ બધું થાય છે, બધા અનુષ્ઠાન થાય છે, એ ખોટું છે તમારું બધું, પણ તું કે એનાથી નહીં થાય, કેમ કે તારા કહેવામાં હજી બળ નથી. જેટલું ગુરુમાં બળ છે, જેટલું દેવ પાસે બળ છે, જેટલું પછખાણમાં બળ છે, એ તારી વાતમાં બળ નથી. એટલે બળ ન હોય તો કે ના આપણે આપણે ધારી લઈએ એટલે વાંધો નહીં, આપણે પછખાણ લેવાની જરૂર શું છે. અરે તારા ધારવામાં તાકાત ક્યાં હતી? તારું ધારવું તો છૂછા જેવું છે, તું તો અત્યારે આ ધારસ ને પાછું રાતે ઘરે જઈશ તો બીજું ધારી લઈશ, એનો કઈ નટો છે? પછખાણ ને લે દેવગુરુ ની સામે એટલે ખબર પડે. પછી એનામાં શિથિલતા નહીં આવે, કારણ કે પછી એમ થાય કે હું કોકનો દેવગુરુનો અપરાધ કરું છું. મનને કાબુમાં રાખવા માટે પરમ તત્વનો સહારો લીધો છે મેં, ખલાસ વાત પૂરી થઈ ગઈ. મારા ગુરુએ મને આજ્ઞા આપી છે કે આવતીકાલે તારે અનુષ્ઠાન કરવાનું છે, વાત પૂરી થઈ ગઈ. ત્યાં મનની નિર્બળતા ચાલતી નથી. આ કે છે કે તું તારા અધ્યવસાય ઉપર લક્ષ કર, પૂતગલમાંથી દ્રષ્ટિ ખેંચવી લે, પરિણામ અધ્યવસાય બધા. એ કે છે કે જો આ બધા ભાવો અંદર થાય તો કાર્મણ પરમાણુમાં હલચલ મચી જાય અને રચના ભરાવો માંડે. કર્મ ગ્રહણ થયા હોય તો પણ ખ્યાલ આવે કે આખા દિવસ સંસારના વ્યવસાય કર્યા છે, કર્મ સિવાય બીજું શું ગ્રહણ થાય. પણ નક્કી કરે કે મારે સાંજે મારું પ્રતિક્રમણ મારે કરવું છે, આગમની આજ્ઞા છે. ગ્રહસ્થને છે, સાધુને પણ છે. આપણે સંઘમાં જીવીએ છીએ એટલે અધ્યવસાય તો આવા ચડ ઉતર થયા કરે, કઈ વાંધો નહીં. પણ કર્મનો એક કાળ છે બંધાવાનો, હજુ તે ગ્રહણ કર્યા છે પણ પૂરેપૂરા જામ થયા ત્યાર પેલા કાઢી નાખ. રોજ ઘર સાફ કરે તો રજ લાગી હોય સોફાસેટ ઉપર, ટીવી ઉપર, રેડિયો ઉપર, કાચના કપરાકાબી વાસણ બધા ઉપર, પણ રોજ ઝાડુ ઝાપટ મારે તો નીકળી જાય. પણ કાંઈ ન કર્યું હોય વરદી ઉધી તો જામ થઈ જાય. અને આ રાહ જુએ છે સંબત્સરીની કે ત્યારે હું કરે, મારે પ્રતિક્રમણની જરૂર નથી, મારાથી ન થાય, હું ન નીકળી શકું. કઈ ભાઈ કર તું? ક્યારેક ખ્યાલ આવે છે આપણી આ માનસિકતાનો, સંસાર મનોરોગીઓનો મેળો છે, ત્યારે આપણને એમ થાય કે ગાંડા છે બીજા એની વાત કરે છે, એની વાત નથી થતી. જે પોતાને ડાયા માને છે, શાણા માને છે, હોશિયાર માને છે, ચતુર માને છે, ચાલાક માને છે, એની વાત થાય છે. પ્રભુ શ્રી સાદી ભાષા વાપરે કે અરે ભગવાનનો બોધ મળ્યો અને તારું પાણી ભભૂકતું નથી, એટલે તું નપાણીઓ છો. પાણી કહેતા તારો આવું સાહસ, તારી સંકલ્પ શક્તિ, તારી નિશ્ચય બળ, તારું સંકલ્પનું બળ કેટલું છે કરતું. જ્ઞાનીઓએ એક ધ્યાન કરે મહિનાઓ સુધી કેવું નિશ્ચય બળ એમનું ચાલતું હશે, કેવી સ્થિરતા એની મનની, કે ઘોર પરિસ કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો થઈ શકે છે. એટલે કે છે કે આ બધી વાત થાય છે એને કૃપાળુ દેવે શબ્દ આપ્યો પ્રેરણા. શાસ્ત્રીય શબ્દ છે અધ્યવસાય, અને બીજા બધા શબ્દ છે પૂતગલ છે, ભાવ છે, સંઘ છે, વૃત્તિ છે, આ બધા જે કંઈ કેવું ઈકો પણ આ પ્રેરણા. જ્ઞાની કહે છે કે હવે તમે પ્રેરણા આ ભૂલ બહુ મહત્વની વાત કરવી છે કે આ ભૂલ પ્રેરણા આપનારની છે, કર્મતંત્ર કે પૂદગલ દ્રવ્યની નથી. ભૂલ કોની? પોતાની. પ્રેરણા આપનાર પોતે, અધ્યવસાય પોતાનો, ભાવ પોતાનો. તો મૂળમાં ભૂલ શું? ખોટી પ્રેરણા, અસત પ્રેરણા. આ મૂળમાં ભૂલ. ઘણી જગ્યાએ વ્યાખ્યાનો ચાલતા હોય, વ્યાખ્યાનનો વિષય હોય, ભૂલની ભૂલ શું, મૂળમાં ભૂલ શું, પણ 1.5 કલાક પડે હરામ બરોબર એને કઈ ખબર પડતી હોય તો ઠોકા ઠોક, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, આ વાત આ વાત, આ દ્રષ્ટાંત, આ તર્ક, આ ટૂચકો લગાવ્યા કરે, આપણે આખું વાંચી જાય. અને જો આપણામાં સ્વસ્થતા હોય તો આપણે કહી કે કીધું શું, આ તારો વિષય શું હતો અને તું બોલ્યો શું, 1.5 કલાક બોલ્યો એ તો બડબડાટ થયો. જેનું ફરી જાય ને એ બડબડાટ કરે, સનેપાત થાય બોલે નહીં, બોલે તો 2 કલાક બોલે એટલે બહુ જ્ઞાની, બહુ ડાયો. શું કેવું તું તારે? કૃપાળુદેવ એક પત્ર ને લખ્યું છે કે જીવની ભૂલ સામાં રહેલી છે. એવી કઈ ભૂલ છે કે જે ભૂલને દૂર કરવાથી અનંત ભૂલો ચાલી જશે, એના પરિણામો ચાલ્યા જશે. એ મૂળની ભૂલનો જીનાગમની અંદર ઠેક ઠેકાણે બોધ આપ્યો છે એમ લખ્યું છે 510 ની અંદર. મૂળ ભૂલ શું? પ્રભુના વચન વાંચીએ તો આપણે રોકાઈ જવું પડે કે શ્રીમદ રાજચંદ્રજી શું કહે છે આ પત્રમાં. આ ભૂલની ભૂલ, આ મૂળ ભૂલ, એ કે છે એક ભૂલ ઉપર ધ્યાન આપો, બાકીની બધી ઉપર કરો છો, એના કારણે થઈને નિવેડો આવતો નથી. જેમ જીવે અજ્ઞાન ટાળવા ઉપર પ્રયત્ન કરવાનો પડે, મોહનીય ટાળવા ઉપર, એને બદલે વેદનીય ટાળવા ઉપર પ્રયત્ન કરે, એનો પ્રયત્ન શેના ઉપર છે? વેદનીય ક્યાં સુધી છે? દેહ સુધી. અને મોહનીય અનંત કાળ સુધી નહીં ટાળતો, તારી રખડપટ્ટી કરાવવા જ કરશે, અને તું વેદનીય ઉપર મરી જશ, લાખો રૂપિયા ખર્ચા કરશે વેદનીય ટાળવા માટે. ગમે તેવી વેદનીય છે એની સ્થિતિ ક્યાં સુધી? વધારેમાં વધારે સર્વિસ સુધી, નહીં તેનો કાળ પૂરો થાય તો વહી જાય. કેવો અવળો પુરસાદ ચાલે છે? મોહનીય ટળતું નથી. આમ ચાલ્યા કરે છે. આ ભૂલ નથી પકડાતી, નાની નાની ભૂલને સમારકામ કરવામાં આપણે રોકાઈ ગયા છે. મૂળ અધ્યવસાયની ભૂલ, મૂળ અસત પ્રેરણાની ભૂલ, અસત પ્રેરણા મારી છે. એટલે બનારસી દાસજીનું અહીંયા કીધું છે. બનારસી દાસજી પણ કહે છે કર્મતંત્ર કે પૂદગલ દ્રવ્યની કોઈ ભૂલ નથી, કારણ કે જળ સ્વભાવ નહીં પ્રેરણા. ક્યાંય ભૂલ કરે? જળ સ્વભાવ શું ભૂલ કરે? પોતે ખાટી છાસ પીએ અને બીજેથી માથું દુખે, એટલે છાસ ને દોષ આપે કે છાસ ખાટી હતી ને એટલે માથું દુખે છે, હબાક આવે છે, એટલે છાસ ને ખબર પડે. કેવી મજા આવે છે આપણને પૂદગલ દ્રવ્ય ઉપર, જળ દ્રવ્ય ઉપર દોષનું આરોપણ કરવાની, કેવી મજા આવે. આ કોને ભૂલ કરી ભાઈ? આ પ્રેરણા છાસે પ્રેરણા કરી કે તું મને પી, ઘણા વખત તે સાજો સારો છો, હવે થોડોક શરદીમાં આવ. છાસે પ્રેરણા કરી મને, કે પ્રેરણા મેં કરી છાસ પીવાની અને કીધું પીરસ ના રહે, કે છાસ જોઈ છે પણ જરા આજની નથી કાલની છે, થોડી ખાટી થઈ ગઈ છે, ચાલશે? આપણને તો બધું ચાલે, પથરાય પચી જાય. બોલો, ડાપણમાં તો કઈ હજી આડો આંક નથી. મને કઈ વાંધો? કૃપાળુદેવે લખ્યું છે જીવનો બફમ, કે મને કઈ નહીં થાય, આ સ્થિતિને હું બધું જાણું છું, પછી હું એને નિપટાવી લઈશ, મને બધી ખબર છે, કર્મ બંધાય તો કેમ શું કરવું મને બધી જાણ છે. આવા દોડડાયો ભેગા થઈ અને અવડે પડ દીધું છે આ સંસારની અંદર. જ્ઞાની કહે છે, બનારસી દાસ કહે છે, ભૂલ કરીએ છીએ આપણે અને કહીએ છીએ કે આ કર્મો અમને હેરાન કરે છે, કર્મ અમને છોડતા નથી. સાહેબ આ મારે ખાવું નહોતું, અહીંયા જવું નહોતું, અને તોય ગયા. હોય એના ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ. અરે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ, આ ગાથાનો અર્થ અંબાલાલભાઈ લખ્યો અને કૃપાળુદેવીને માન્ય કર્યો કે પ્રેરણા એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ. એટલે કોઈ પણ પદાર્થને તું લે, ઊઠ પાણા અને પગ પડ ઉપર, પગ ઉપર. એ કોણે પ્રેરણા કરી? પાણાએ કરી કે તે કરી? અને પછી કઈક પગ ભાંગી ગયો. સાદી સાદી વાતમાં આપણે જગતને શિખામણ દેતા હોઈએ, પણ આપણા અનાદિ સંસારની ભૂલમાં આવું આપણું ગાંડપણ, આવી પાયાની ભૂલ. એ કહે છે, જો રાગદ્વેષ ન કર, કસાઈ ન કરતો હોય, વૃત્તિ ન ઉઠતી હોય, વાસના ઉઠતી ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરશે? આ તારી પ્રેરણા અસત પ્રેરણા છે. અસત પ્રેરણાથી કર્મ ગ્રહણ થાય અને સત પ્રેરણાથી કર્મ છૂટે. તું સત પ્રેરણા કર. સમાધિની, આલોચનાની, પ્રાયશ્ચિતની, ક્ષમાની, આ તારી સત્પ્રેરણા છે. કોઈની સાથે વેર નથી રાખવું મારે, એ તારી સત્પ્રેરણા છે. એનાથી કર્મનો છુટકારો થાય, અસત પ્રેરણાથી કર્મનું ગ્રહણ કરવું થાય. આવી વાત કરીને અહીંયા સરસ મજાની વાત આગળ વધારે છે કે જે ક્ષણે જે સમયે ચૈતન્યમાંથી પ્રેરણા ઉભી થશે, તે પ્રેરણા પ્રમાણે કર્મણ વર્ગણામાં પ્રક્રિયાની શરૂઆત ચાલુ થઈ જશે. જેવા એને ગ્રહણ કર્યા એટલે કર્મણ વર્ગણા સમજી ગઈ કે હવે મને આને કામ સોંપી દીધું. શું સોંપ્યું? એના જેવા ભાવ છે ને એવું જ ફળ એને આપવું. આપવું કેવી રીતે? એ તો પૂતગલ છે, એ રચના શરૂ કરે છે. શુભ હશે તો પુણ્યના સંયોગો ઉભા કરે છે, સંયોગોની રચના આ કર્મણ વર્ગણાઓ કરે છે. અને અશુભ હશે તો તને પીડા આપવા માટે, વ્યથા આપવા માટે, દુઃખ આપવા માટે એવા સંયોગોની રચના કરશે. આ બધી ઔદારિક વર્ગણા જે રીતે જોતી હોય એવું કામ કરશે. ઉદાહરણ આપ્યું છે, કોઠારની અંદર બધા કોથળા પડ્યા છે અનાજના, તારે જેવી પ્રકારની જોતી હશે એવી પ્રકારની વસ્તુ એમાંથી મળશે. યશોવીજી મહારાજે સરસ શબ્દ મૂક્યો છે, આપહી બાંધે આપહી છોડે નિજ મતિ શક્તિ વિકાસે. તારી મતિના શક્તિનો વિકાસના આધાર ઉપર તું જ બાંધે છે અને તું જ છોડે છે. ચેતન જો તું જ્ઞાન અભ્યાસે, જો જ્ઞાનનો અભ્યાસ કરીશ તો તને આ બંધ મોક્ષની વ્યવસ્થા સમજાઈ જશે. ભલે ન ચાલતું, હું બંધાતો હોઉં તોય હું જાણતો હોઉં ને કે હું બંધાવ છું. જે જાણીને બંધાય છે એને છૂટવું આકરું નથી. તરત એને ખબર પડી જાય કે મેં આ કર્યું છે તો મારે આનાથી હવે છૂટવું છે. જેમ કોઈ વાર કોઈને ત્યાં ગયા હોય અને રિસેપ્શનમાં જરાક વધારે આહાર લેવાઈ જાય તો ઘરે આવીને તરત જેમ કે જરા ઓલી ફાંકી લાવો તો કેમ, તારે આજે શું જરૂર પડી કે થોડું ખવાઈ ગયું છે વધારે? તને ખબર છે કે આપણને માફક આવવાનું નથી, પહેલેથી દવા લઈ લઈએ શરદીની, કે રાત્રે આઈસ્ક્રીમ ખાધો છે, શરદી થયા વિના રહેશે નહીં. એના કરતા પહેલેથી લાવ, જરા પ્રિકોશન્સ લેવા સારા પકડાયો, કે આપણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કે જો ડાપણ એની પાસે તો કેટલું છે, જ્ઞાની કરતા વધારે છે. જો આ બધા અજ્ઞાનીના ગ્રંથ હોય ને તો આના કરતા વધી જાય ગ્રંથ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. જ્ઞાની કે જે મૂર્ખા, પ્રિવેન્શન અમે કયું કીધું તું? રોગ લાવવો ને પછી સુધારવો એ પ્રિવેન્શન, કે રોગને આવવા જ ન દેવો એ પ્રિવેન્શન? ઊંધો અર્થ કર્યો એને. સંસારની અંદર આ જીવની અવળી મતિ એને આ કહે છે, નિજ મતિ શક્તિ વિકાસી. તારી મતિની શક્તિનો વિકાસ કર અને બાંધ, અને તું જ બાંધીશ અને તું જ છોડીશ જો તું જ્ઞાન અભ્યાસી. માટે એ કહે છે, કે સરસ કહે છે, બધી જ વસ્તુ એ કાર્બન વર્ગણાથી કામ શરૂ થાય છે, કાર્મણ વર્ગણા મટી એટલે કર્મ બંધાઈ ગયા, અને કર્મ બંધાય એટલે ફળની રચના કરે, અને ફળની રચના કરે એટલે સ્થિતિની રચના થાય. જ્યારે કર્મ બંધાય છે કોઈ પણ કર્મ, ત્યારે ચાર પરિણામ થાય છે. કયા થાય છે? પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, રસ બંધ અને સ્થિતિ બંધ. એ જ સમયે થઈ ગયા, નક્કી થઈ ગયા બધું. પ્રકૃતિ એટલે એ જ્ઞાનનું આવરણ કરશે, દર્શનને આવરણ કરશે, તારા સુખને આવરણ કરશે, જે હોય તે. એ તારા અધ્યવસાય ઉપર પ્રકૃતિ નક્કી થાય છે. તે કોઈ જ્ઞાનીની અવજ્ઞા, આરાધના, અસાતના કરી અને એ વખતે કર્મ બંધાયા હોય તો અસાતના જ્ઞાનની છે, તો જ્ઞાનાવરણીય કર્મ બંધાવાના છે. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણની અસાતના, એનાથી બંધાતું કર્મ, એવો અધ્યવસાય જયારે હોય કે આ બધું અંબક છે, આ શાસ્ત્રો વાસ્ત્રો બધા બહુ બહુ તો બધા કહેવાના, તે સમયે જે કર્મ બંધાય છે કસાઈના સહારે, એ કયું બંધાય? જ્ઞાનાવરણીય બંધાય. તો જ્ઞાનાવરણીય પ્રકૃતિ બંધાઈ જાય, પ્રદેશ બંધાઈ જાય, જથ્થો કેટલો છે, કેટલા પ્રમાણમાં તું એની સાથે ઓતપ્રોત થયો છું, એનો જથ્થો પૈકડા જ કરે છે, જથ્થો પૈકડા જ કરે છે. રસ, તારા કસાઈને જે ભેળવણી કરી છે, મેળવણી કરી છે, એની તીવ્રતા કેટલી છે? ક્રોધભાવ હોય, રાગભાવ હોય, ઈર્ષાભાવ હોય, અહંકાર હોય, મદ હોય, મિથ્યાભાવ હોય, આ બધા એ વખતે તારી તીવ્રતા કેટલી છે? તો એ રસ બંધ કરે છે, અને સ્થિતિ બંધ એ ટકે છે કેટલું. કોઈ વાર ક્રોધ આવે પણ બીજી મિનિટમાં ચાલ્યો જાય. તો એ બંધાયેલું કર્મ છે એ જાજુ ટકશે નહીં, સ્થિતિ બંધ પણ નક્કી થઈ જાય છે. આવી તો કર્મની સ્વયં વ્યવસ્થા છે આ તંત્રની, કર્મતંત્રની. એટલે કે છે કે નિયમ પ્રમાણે પછી બધું ચાલશે. અહીંયા મુનિશ્રીએ શબ્દ મૂક્યો, જો પ્રેરણા નહીં આપો તમને તો કર્મ નહીં બંધાય, કારણ કે જડમાં આ સ્વભાવ નથી, નથી ને નથી. તમારી પ્રેરણા ન હોય, જીવનો અધ્યવસાય મલિન ન થાય, જીવ પોતે પોતાના શુભ ભાવમાં રહે તો કર્મબંધ થાય નહીં, સ્વરૂપમાં સ્થિર રહે તો થાય નહીં. માટે એને કહ્યું, જુઓ વિચારી મર્મ, આ શબ્દ આવ્યો અહીંયા. આ ભેદ છે. આખા અનંત કાળ સુધી બંધ ચાલ્યા કરે છે, અને સાહેબ કહો છો કેમ ન થાય? આ સંઘમાં છીએ, સંયોગમાં છીએ, સંબંધમાં છીએ, આ શું આ સંસારમાં રહેવું ને બંધ ન થાય? આ કેવી રીતે બને? પાણીમાં રહેવું ને મગરમચ્છ સાથે વેર રાખવું, નાના કર્મણ વર્ગનાની તો ભાઈબંધી કરવી જ પડશે, આપણા મગજને એમ હોય, કેમ થાય? જ્ઞાની કે મર્મ અમે બતાવીએ છીએ. મર્મ આ છે કે તમે જો પ્રેરણા નહીં આપો તો તમને કર્મ નહીં બંધાય. જગતમાં જેને જે થવું હશે થશે, પણ તમે જો નહીં આપો તો તમને નહીં બંધાય. હવે આ સ્થિતિ કરવી કેટલી આકરી છે, પણ અભ્યાસથી થાય, વૈરાગ્યથી થાય, ઉદાસીનતાથી થાય. એ જીવની પોતાની તાકાત જોઈએ, જીવની પોતાની સામર્થ્ય જોઈએ, પાત્રતા જોઈએ. આ પાત્રતા માટે થઈને બાકીનું બધું કરવું પડે છે. યમ, નિયમ, આસન, આ બધા શું થાય? જીવની પાત્રતા આવે. કેવી પાત્રતા? કે મારા અધ્યવસાયને હું સ્થિર રાખી શકું, શુદ્ધ રાખી શકું, આ મારી પાત્રતા હોય તો રહીએ. પાત્રતા કેળવવી નથી, અને આ તત્વજ્ઞાન છે તો એ મદદ કરશે નહીં, મદદ કરે. એટલે કહ્યું કે વૈરાગ્ય અભ્યાસથી થાય, અને એનું પરિણામ ઉદાસીનતા આવ્યા વિના રહે નહીં. અને જો તને ઉદાસીનતા હશે તો તારો અધ્યવસાય ચડ વિચડ નહીં થાય. આપણે જગતમાં કેટલાય પદાર્થો જોઈએ, આકર્ષક હોય, ક્યાં હોય, કોઈ જગ્યાએ, જેમ ગમે એવી સારી મજાના મોલમાં જઈએ તો ચડ વિચડ વૃત્તિ કોની થાય? જેની અંદર રંજત ભાવ છે, રંજક ભાવ છે, ભોગ ભાવ છે. પણ જે ઉદાસીનતા પૂર્વક ગયો છે કે તમારે મોલમાં જવું છે, જાય, મારે હલવાનું થશે, આઈ વિલ હેવ અ વોક, જાય છે ને ત્યાં વોક લેવા, એને ગમે તેવા શોરૂમ આવે, ગમે તેવા ત્યાં આકર્ષણ પ્રલોભન વાળા એડવર્ટાઇઝમેન્ટ ના પ્રકાર હોય એ આવેલો જતો. બરોબર છે ને કનકભાઈ? અને સાથે ઘરવાળા ભેગા હોય. નાનો છોકરો ભેગો હોય કે જે હોય તે, એ ચડ વિચડ છે. ઉદાસીનતા નથી એને, ઉદાસીનતા છે એના અધ્યવસાય સ્થિર છે. અને જેને ઉદાસીનતા નથી એનો અધ્યવસાય અસ્થિર છે, એવો અસ્થિર છે. આ દુકાને રોકાઈ જાઓ, વળી હાથ પકડીને આગળ લઈએ તો કેમેરા વાળો આવ્યો, આ બહુ સરસ છે પપ્પા, આ સારું છે. અહીંયાથી રોકાઈ ગયો, મોબાઈલની દુકાન આવી, એનો શો. મોલમાં તો અનેક પ્રકારના, આખી ઇન્દ્રનગરી જોઈ લ્યો, માયા જાવ, એક જુઓ ને એક ભૂલો. અને એમાં ત્યાં જાઓ, આઠ આઠ માળના મોલ. ક્યાંથી બચવું, કેવી રીતે બચવું, કેટલું બચવું? અને એટલા માટે થઈને દુબઈ જાય છે શોપિંગ ફેસ્ટિવલ. પણ જેને વૈરાગ્ય છે, ઉદાસીનતા છે, એ એમાં ફરતો હોય તો ચાલ્યો જાય. એક ગુનેગારને રાજાએ મોતની સજા ફરમાવી. પછી ઘણા બધા લોકોએ રાજાની પાસે દયાની અરજી કરી કે આ બિચારાને એક તક આપો. અને ઓલામાં વળી કંઈક જોગાનું જો કરુણાનો ભાવ આવ્યો. શરત એક છે કે હું તેલનું આખું છાલિયું ભરીને છલછલતું એક થાળીમાં રાખીને એને આપું, એ મારા ગામની નગરચર્યા કરે, અને થાળીમાં તેલનું એક ટીપું પડવું જોઈએ નહીં. એ જો એમને પાછો આવે તો એની મૃત્યુદંડની સજા માફ છે. અને રાજાએ નગરમાં બધી વ્યવસ્થા કરી, ઢોલ નગારા ને ડાન્સ ને નાચ ને ખેલ ને જાદુના ખેલ ને જેટલું થાય એટલું કર્યું. આ બધું કરીને પાછો આવ્યો, એક તેલનું ટીપું પડ્યું નથી. મંત્રીઓ કે છે, સાહેબ એમ નેમ છે. રાજા પૂછે છે કે તું મારા નગરમાં ગયો તો કે કઈ જોયું બધું? આ થતું, આ હતું, આ હતું, આ હતું. સાહેબ મને મારા મોતનો ભય એવો હતો કે મારો અધ્યવસાય ક્યાંય ગયો નહીં, નહીતર ક્યાંય રહે નહીં. એમ આ કર્મ બંધાવાથી મને પરિભ્રમણના મોતનો ભય છે, અનંત મોતનો ભય છે. મારા કેટલા આ ખબર નથી કેવા કર્મો બંધાઈ જશે મોહનીના, 70 કોડાકોડીના બંધ થતા વાર નહીં લાગે. જેને આટલી જાગૃતિ છે બોધથી, એનો વૈરાગ્ય કેટલો દ્રઢ હોય. એની વૈરાગ્યની ધારામાં, એની ઉદાસીનતાના ધારામાં એને અનંતનું પરિભ્રમણ દેખાતું હોય કે આ ધંધો અત્યારે કરવા જેવો નથી, ક્ષણિક મોહ કરવા જેવો નથી, પૂતગલના સંગે સંગા જવા જેવું નથી, એને પરિભ્રમણનું દુઃખ દેખાય છે. એટલે ખંભાતના મુમુક્ષુએ એ પત્ર લખ્યો કૃપાળુદેવને, સાહેબ અમારે ધર્મને અમે ઈચ્છીએ છીએ. કૃપાળુદેવ પૂછ્યું હશે કે તમારા ધર્મની જરૂર શું છે? અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી ઈચ્છા છે. જુઓ ધર્મની ઈચ્છા કેવી, અનંતનું પરિભ્રમણ હવે સમાપ્ત. સાહેબ આ તો અનંત કાળ ગયો, થાકી ગયો છું. હું ધર્મને ઈચ્છું છું, મારે અનંતના પરિભ્રમણથી છુટકારો મેળવવો છે. આ સંઘ સંબંધ સંયોગ આની દુનિયામાં મારો કાળ ગયો. અને બધા પ્રકારના અનુભવ થયા, તિર્યંચના થયા, પશુ પક્ષીના થયા, જળચર સ્થળચર નભચર બધા થયા, માછલા થયા છે, સિંહ થયા છે, વાઘ થયા છે, દીપડા ચિત્રા કાબર ખિસકોલી બધા થયા છે, બધા અનુભવ લીધા છે. બધો સંસાર, બધો રાગ, બધો સંઘ, બધો પરિગ્રહ, બધા સંબંધો, બધા સ્વજનો બધા થયા છે. જ્ઞાનીઓએ વાત લખી નાખી એક ગાથામાં, કોઈ એવી યોની નથી, કોઈ એવી ગતિ નથી, કોઈ એવા સંબંધો નથી કે જ્યાં તું, કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં તે અનંત જન્મ મરણ કર્યા. હે જીવ, હવે શું બાકી રહ્યું છે વિચારતો? જે થશે એ રિપીટેશન થશે, આવતો ભાવ આપણો સારો જાય, જે થશે એ રિપીટેશન થશે, નવું ન થશે. નવું તો જ થાય કે જો જન્મ ન મળે તો બધું આવી જાય. આ ઈચ્છા જયારે જાગે કે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે, તો અધ્યવસાય કેવો થાય, ઉદાસીનતા કેવી આવે, વૈરાગ્યની દ્રઢતા કેવી રહે આપણી, અને વિરતિભાવ કેવો જાગે. રોજ સંસારમાં નવું નવું આવે અને રોજ કોક બતાવવા આવે તો આપણે કઈક મારે કઈ જરૂર નથી. રોજ ટેલિફોન આવે મોબાઈલની અંદર, 10 જણા પોતાની યોજના કહે, કોઈ બચતની કહે, કોઈ વીમાની કહે, કોઈ કાંઈ કહે, અને ઓળો અમથો અમથો હોય ને, હા પછી એનું શું, પછી પણ કાકા તારે કાંઈ કરવું નથી, લોહી પી માને. પણ જેને ન હોય શું કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, પ્લીઝ સ્ટોપ. એમાં સંસારની અંદર નિર્વેદ ભાવ હવે બહુ થયું, હે જીવ હવે ખમા કર, સ્ટોપ બહુ થયું. બસ આ ભાવથી જયારે આવે, હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ, એ પત્ર રોજ બોલે પણ વિરામ કોઈ દી ન પામે. બધી વાત ચાલે છે. જ્ઞાનીએ એક જ વાત મૂકી દીધી કે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, એ શબ્દ કહીને બધી જ શિષ્યની બધી કલ્પના ઉપર છેદ મૂકી દીધો કે કર્મ કર્મ કરતા નથી, કર્મ કર્મ નથી થતા, અનાયાસે સહજ થતા નથી, કર્મ એ જીવનો સ્વભાવ પણ નથી, એ ધર્મ પણ નથી, મૂકી દે તું. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્ણ. મુનિશ્રી લખે છે કે મોક્ષ આ સૂત્રમાં છે, મોક્ષ આ સૂત્રમાં છે. કેટલો મહત્વનું એ નાનું વાક્ય છે કે મોક્ષનો મંત્ર શું, તો કે તું પ્રેરણા ન કર તો કર્મ નથી, સંસાર નથી, પરિભ્રમણ નથી, કઈ શું. આ બધી સુકામ ચર્ચાની લપ માંડીને બેઠો છું. આ મોક્ષનું સૂત્ર, સંસાર તારે કારણે છે, પરિભ્રમણ તારે કારણે છે, તું કરે છે અને તું કરે છે એટલે તારા જીવના સ્વભાવમાં પરિભ્રમણ નથી, તું પૂતગલનો સાથ લઈને કરસ. પરિભ્રમણ કોણ કરાવે? કર્મ છે એ કરાવે ને, ગતિ કોણ આપે? કર્મ નથી તો તો કોણ ગતિ આપે? તો તારામાં તો કઈ નથી એવું, તું અગતિ છો, પણ તું પૂતગલનો સાથ લઈને, એને નિમંત્રણ આપીને, એને બોલાવીને અને કર્મનો સાથ લઈને જે ન થવું જોઈએ એની પાસે કરાવસ કે તું મને કરી દેવે, મારે ભટકવું છે, તું મને ભટકાવ, તું મને રખડાવ. ઓલો કે પણ ભાઈ મારી કર્મ કે પૂતગલ કે મારી તાકાત નથી, ઉભો રહે, હું તને હમણાં કર્મણ વર્ગણાને બોલાવું છું. તારી અંદર એક શક્તિ છે, કોણ બોલાવે? જીવ બોલાવે. ઓલો કહે કે તું મોકલજે, મોકલે તો કઈ આવે નહીં. પૂતગલને કહીએ કે મારી જરૂર છે, કર્મણ વર્ગણાને મોકલી દેજે, ન આવે. મારે અશુભ કરવું છે, અશુભ કરવું છે, કોઈ કઈ જગતમાં ક્યાંય ભાવ જ નથી, ચેતન જ નથી, કોઈ સાંભળનાર નથી, પોતે માથે રહીને કીધું. આ મોક્ષનું સૂત્ર છે. કર્મનો નિકાલ કરવા જે વ્યવસ્થા કરવી પડે છે તે ન કરવી પડે એવું જો તમને લાગતું હોય, અને પાછા કયો છો આશીર્વાદ આપો ને સાહેબ મોક્ષ મળી જાય, એટલે કર્મ તું કર અને આશીર્વાદ મારે આપવા. સરસ વાત લખી છે કે જેવા તે પરમાણુ કર્મણ વર્ગણાના ભેગા કરીને જેવી કર્મ રચના કરી છે એવી જ રચના થશે, એવું જ ફળ નક્કી થશે, અને એવું ફળ તને મળે એવું આયોજન થશે. તે દેવ્ય વિશેષના, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્યા, કઈ સંક્ષેપ. આ બધું સ્વયં થશે, તે જે વિચાર્યું છે, તું જે વિચારે છે ભલે અજ્ઞાનથી ભૂલથી, પણ તું જે કરે છે તારી ભૂલ વિના કે તારી મરજી વિના કર્મ થઈ શકે નહીં. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. આ વાત જો બેસી જાય તો 5 પ્રકારની શક્યતા કીધી છે. જીવને કરતા કર્મનો, કર્મ જ કરતા કર્મ, અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો, આ બધાની વાતમાં કે છે. અથવા આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા. આ ઈશ્વર પ્રેરણાનો પણ જવાબ દીધો, કોઈ ઈશ્વર પ્રેરણા આપનાર નથી, તું પ્રેરણા આપે છે. ઈશ્વર ક્યાં નવરો છે તને પ્રેરણા દેવા માટે થઈને, અને ઈશ્વર શું પ્રેરણા કરે? તારી પ્રેરણા છે. જ્યારે જ્યારે મને કઈ પ્રેરણા થાય છે એ મારી છે, મારા અંદર ચાલતા વિચારોની છે, આત્માની છે, એ જ્ઞાન સ્વરૂપ છે એટલે પ્રેરણા છે. મને શુભ કર્મની પ્રેરણા આને આપી, આપણે બોલીએ સદગુરુએ આપી, દેવે આપી, પણ તારા શુદ્ધ વિચાર છે એને તો કીધું હોય, પણ તારા વિચારમાં ન બેઠવું હોય તો, તારા જ્ઞાનમાં ન બેઠવું હોય તો એ પ્રેરણા તને થાય, દાન દેવાની પ્રેરણા, સેવા કરવાની, પરોપકાર કરવાની થાય તને પ્રેરણા, એ તારી પ્રેરણા છે. ભલે એના મૂળ નિમિત્તની અંદર, તારા જ્ઞાનની અંદર આવરણ દૂર કરવામાં એ બધા નિમિત્ત બન્યા હશે, પણ આખરે કર્તૃત્વ કોનું? પોતાનું. બસ આ પાયાની વાત છે. અને આ જો કે છે કે જો ન હોત તો જીવ સતત કર્મ બાંધ્યા કરત, મોક્ષનો અવસર પ્રાપ્ત થાત નહીં અને જીવનો મોક્ષ કદી ન થાત. થોડી વાત છે હજી જેની અંદર શિષ્ય પ્રશ્ન કરે છે, એની વાત પછી આગળ આવશું.